એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અસાધારણ કૃતિની વાત કરવાના છીએ જેણે સાયન્સ ફિક્શન અને હાસ્ય બંનેની દુનિયાને હચમચાવી નાખી. ડગ્લાસ એડમ્સની ધ હિચહાઇકર્સ ગાઈડ ટુ ધ ગેલેક્સી.
હા, ડગ્લાસ એડમ્સ એ માત્ર લેખક નહોતા, કરું ને, એમની પૃષ્ઠભૂમિ પણ એટલી જ રસપ્રદ. કેમ્બ્રિજ, પેલી ફૂટલાઇટ્સ કોમેડી ટ્રૂપ, મોન્ટી પાયથન સાથેનું જોડાણ
અને ટેકનોલોજી પ્રત્યેનો એમનો લગાવ પણ. શરૂઆતના એપલ મેકિન્ટોશ વપરાશ કરતા હતા એ, સાથે જ નાસ્તિકવાદ, પર્યાવરણવાદ, આ બધું જ એમના લખાણમાં ક્યાંક ને ક્યાંક ડોકાય છે.
બિલકુલ. અને એમની શૈલી, એને શું કહેવું, અસંગત હાસ્ય એટલે કે એબ્સર્ડિસ્ટ કોમેડી, પણ એની સાથે ઊંડું તત્વજ્ઞાન અને વિજ્ઞાન સાહિત્ય, આ બધું ભેગું મળે.
હા, કોઈક એને ખુશખુશાલ શૂન્યવાદ પણ કહે છે. મતલબ કે બ્રહ્માંડ ભલે અર્થહીન લાગે પણ એનો સામનો હસતા હસતા કરવાનો.
અને આ પુસ્તકનો ઇતિહાસ પણ રસપ્રદ છે. પહેલા તો 1978માં બીબીસી રેડિયો પર શ્રેણી આવી
અને પછી 1979માં નવલકથા તરીકે પ્રકાશિત થઈ, અને એણે તો જાણે સાઈફાઈ કોમેડીની આખી વ્યાખ્યા જ બદલી નાખી.
ચોક્કસ, એનો સાંસ્કૃતિક પ્રભાવ પણ જબરદસ્ત રહ્યો છે.
તો આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ આખા બ્રહ્માંડની વાહિયાતતા અને અરાજકતાનો ઉપયોગ કરીને એડમ્સ ખરેખર શું કહેવા માગતા હતા, અર્થની શોધ વિશે એમના શું વિચારો હતા.
બરાબર, તો ચાલો આ સફર શરૂ કરીએ. અને શરૂઆત પણ કેવી વિચિત્ર, એક પાત્ર છે આર્થર ડેન્ટ.
હા, એકદમ સામાન્ય અંગ્રેજ માણસ.
અને એની સમસ્યા શું, તો કે એનું ઘર તોડી પાડવાના છે, કેમ કે કાઉન્સિલને ત્યાં બાયપાસ બનાવવો છે, એટલે બુલડોઝર સામે લડી રહ્યો છે.
કેટલી સામાન્ય રોજબરોજની સમસ્યા લાગે નહીં.
પણ તરત જ ખબર પડે છે કે આ નાનકડી સમસ્યા તો કંઈ જ નથી.
હા, કારણ કે આર્થરનો મિત્ર છે ફોર્ડ પ્રિફેક્ટ, જે ખરેખર તો એક એલિયન સંશોધક છે.
અને એ આવીને શું કહે છે કે ભાઈ, તારા ઘરની વાત છોડ, આખી પૃથ્વી જ નાશ પામવાની છે. કારણ કે વોગોન નામની એક એલિયન પ્રજાતિ છે, એમને હાઇપરસ્પેસ બાયપાસ બનાવવો છે, એટલે આખી પૃથ્વી રસ્તામાં આવે છે.
અહીંથી જ શરૂ થાય છે પેલો સંઘર્ષ, વ્યક્તિ વિરુદ્ધ આખું બ્રહ્માંડ, એની અમલદારશાહી, એની નિરર્થકતા.
અને ફોર્ડ આર્થરને છેલ્લી ઘડીએ બચાવી લે છે પેલા વોગોન સ્પેસશીપ પર હિચહાઇક કરીને, અને અહીંથી એમની પેલી આંતર ગેલેક્ટિક મુસાફરી શરૂ થાય છે.
અને એમની પાસે શું છે, એક ઇલેક્ટ્રોનિક પુસ્તક, ધ હિચહાઇકર્સ ગાઈડ ટુ ધ ગેલેક્સી,
જેના કવર પર મોટા અક્ષરે લખ્યું છે, ગભરાશો નહીં, ડોન્ટ પેનિક. કદાચ આ જ આખા બ્રહ્માંડમાં ટકી રહેવાનો સૌથી મોટો મંત્ર છે.
હા, કારણ કે સવાલ એ જ છે કે આવા અતાર્કિક અસ્તવ્યસ્ત બ્રહ્માંડમાં અર્થ ક્યાં શોધવો, હેતુ ક્યાં શોધવો, અથવા તો એક સારી ચા ક્યાં શોધવી.
આ સફરમાં પછી બીજા પાત્રો પણ જોડાય છે, ખૂબ જ વિચિત્ર અને યાદગાર પાત્રો.
ચાલો એમને થોડા ઓળખીએ. પહેલા તો આર્થર ડેન્ટ, એ તો જાણે આપણે સૌ એવરી મેન, બધું અચાનક બની રહ્યું છે, એ ગૂંચવાયેલો છે.
હા, અને બસ એને થોડો આરામ જોઈએ છે, કંઈક પરિચિત જોઈએ છે, ખાસ કરીને એક સરસ મજાની ચા.
એ કોઈ પરંપરાગત હીરો નથી જ, અનિચ્છાએ આ બધામાં ખેંચાયો છે અને સતત પૃથ્વીને, એની સામાન્ય જિંદગીને યાદ કરતો રહે છે.
પેલી ચાની શોધ પણ કદાચ એ જ દર્શાવે છે, નહીં, ગુમાવેલી સ્થિરતા, ગુમાવેલો અર્થ. એ ધીમે ધીમે પરિસ્થિતિ સાથે ગોઠવાવાનો પ્રયત્ન કરે છે, પણ ફરિયાદ તો ચાલુ જ રાખે છે.
એની સામે છે ફોર્ડ પ્રિફેક્ટ, પેલો એલિયન મિત્ર, અનુભવી, જિજ્ઞાસુ, આખા બ્રહ્માંડમાં ભટકેલો.
હા, એ ગાઈડનો સંશોધક છે, એને ખબર છે કે ગેલેક્સીમાં ફરવા માટે સૌથી અગત્યની વસ્તુ કઈ.
શું?
એક ટુવાલ.
ટુવાલ? ખરેખર?
હા, ટુવાલ. અને એડમ્સ એનું જે મહત્વ સમજાવે છે એ અદ્ભુત છે. એ વ્યવહારુ શાણપણનું પ્રતીક બની જાય છે.
ફોર્ડ આર્થર માટે એક માર્ગદર્શક જેવો છે, ટકી રહેવાની ટિપ્સ આપે છે.
બરાબર. એ બ્રહ્માંડની આ અરાજકતાને થોડી રમૂજથી, થોડી સ્વીકૃતિથી જુએ છે. આર્થર સાથેની એની મિત્રતામાં પણ એક ઉષ્મા છે.
પછી આવે છે ઝેફોર્ડ બિબ્લોલ બ્રોક્સ. આ નામ જ કેવું છે.
અને પાત્ર એનાથી પણ વિચિત્ર, બે માથા, ત્રણ હાથ, ગેલેક્સીનો ભૂતપૂર્વ પ્રમુખ.
હા, પોતાની પ્રસિદ્ધિ અને દેખાડા માટે જાણીતો, ઉપરથી જુઓ તો લાગે કે બસ મોજ મજા કરતો બેજવાબદાર માણસ છે.
પણ એની આખી સફર પાછળ એક ઊંડો છુપાયેલો હેતુ છે, એક રહસ્યમય ગ્રહ છે. મેગ્રેથિયા એની શોધમાં છે,
એટલે એની આ અંધાધૂંધી પણ વાર્તાને આગળ વધારે છે.
અને રસપ્રદ વાત એ છે કે એણે જાણી જોઈને પોતાના મગજના અમુક ભાગોને બંધ કરી દીધા છે, જેથી કોઈને એના અસલી મિશનની ખબર ના પડે.
ગજબ! એટલે પેલી આત્મરતિ અને દેખાડા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું છે.
હા, અને તેનો સંબંધ ટ્રિલિયન અને ફોર્ડ સાથે પણ જોડાયેલો છે. ફોર્ડ તો એનો અર્ધ પિતરાઈ છે.
અને ટ્રિલિયન, જેનું મૂળ નામ ટ્રેશિયા મેકમિલન હતું, પૃથ્વી પરની જ હતી.
હા, અને કદાચ આ આખી ટીમમાં સૌથી વધુ સક્ષમ અને પરિસ્થિતિને ઝડપથી અનુકૂળ થનારી એ જ છે.
એ ઝેફોર્ડ સાથે સ્વેચ્છાએ પૃથ્વી છોડીને આવી હતી, એટલે એ જાણે અજાણ્યાને નવાને અપનાવવાનું પ્રતીક છે. આર્થરથી બિલકુલ ઉલટી.
બરાબર કહ્યું. આર્થર જ્યાં ભૂતકાળને વળગી રહે છે, ત્યાં ટ્રિલિયન વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા તૈયાર દેખાય છે. ઘણીવાર એ તર્કનો અવાજ બને છે.
ઝેફોર્ડની પાગલામી અને માર્વિનની નિરાશા વચ્ચે સંતુલન રાખે છે.
અને છેલ્લે માર્વિન, ધ પેરાનોઇડ એન્ડ્રોઇડ.
ઓહ, માર્વિન! એને કેવી રીતે ભૂલાય? ગ્રહ જેવડું મગજ ધરાવતો રોબોટ, અકલ્પનીય બુદ્ધિશાળી.
પણ એને કામ કેવા સોંપાય? સાવ નાના, કંટાળાજનક. દરવાજા ખોલવા, સંદેશા પહોંચાડવા.
અને એનું પરિણામ? સતત ઊંડી દાર્શનિક હતાશા. એ હંમેશા દુઃખી જ રહે છે.
એનું અસ્તિત્વ જ એક મોટો સવાલ ઊભો કરે છે, નહીં કે બુદ્ધિનું શું કામ જો એની સાથે કોઈ હેતુ કે આનંદ જ ન જોડાયેલો હોય.
એ કહેવાય છે કે વાસ્તવિક લોકોના વ્યક્તિત્વ નામની ટેકનોલોજીથી બનેલો છે.
હા, એટલે એ જાણે હેતુ વગરની બુદ્ધિની જીવતી જાગતી ટીકા છે. એ આપણને હસાવે પણ છે અને એના પર દયા પણ આવે છે. એની ફરિયાદોમાં ઘણીવાર બ્રહ્માંડ વિશેના કડવા સત્યો છુપાયેલા હોય છે.
ટેકનોલોજીની મર્યાદાઓ પર પણ એક મસ્ત કટાક્ષ છે.
ચોક્કસ. તો આ બધા વિચિત્ર પાત્રો ભેગા થાય છે, પૃથ્વી તો નાશ પામી ગઈ, હવે આગળ શું?
પેલી વોગોન સ્પેસશીપ પણ એમનું શું થાય છે?
ત્યાં પકડાઈ જાય છે. અને વોગોન્સ તો એમને અમલદારશાહી માટે કુખ્યાત છે, અને એમના કાવ્યો માટે પણ.
હા, એમની કવિતા એટલી ખરાબ ગણાય છે કે એનો ઉપયોગ અત્યાચારના સાધન તરીકે થાય છે.
બરાબર. આર્થર અને ફોર્ડને એ કવિતા સાંભળવાની સજા મળે છે, અને પછી એમને અવકાશમાં ફેંકી દેવામાં આવે છે.
અને આ વોગોન્સ પરનો કટાક્ષ, અમલદારશાહી કેટલી હદે વાહિયાત હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ. પૃથ્વીનો નાશ કરવો હોય તો પણ ફોર્મ ભરવા પડે, નોટિસ આપવી પડે.
ભલે એ નોટિસ આલ્ફા સેન્ટોરીના કોઈ અંધારા ખૂણામાં લગાવી હોય. એડમ્સની આજ તો ખૂબી છે, રોજિંદી વાહિયાતતાને કોસ્મિક સ્કેલ પર લઈ જાય છે.
પછી એમને અવકાશમાં ફેંકી દે છે, ત્યારે શું થાય છે?
મૃત્યુની બિલકુલ નજીક હોય છે ત્યાં જ એક ચમત્કાર જેવું થાય છે, સંભાવનાના નિયમો વિરુદ્ધ જઈને.
હા, એમને હાર્ટ ઓફ ગોલ્ડ નામનું એક સ્પેસશીપ બચાવી લે છે,
જે ઝેફોર્ડે ચોર્યું છે, અને એ ચાલે છે ઇન્ફિનિટ ઇમ્પ્રોબેબિલિટી ડ્રાઇવથી.
અહીં જ આ બધા પાત્રો ભેગા થાય છે, આર્થર, ફોર્ડ, ઝેફોર્ડ અને ટ્રિલિયન.
આ ઇમ્પ્રોબેબિલિટી ડ્રાઇવનો વિચાર જ કેટલો કમાલનો છે. એ સંભાવનાના નિયમોને જ તોડી મરોડી નાખે છે, અશક્યને શક્ય બનાવે.
એ જે આ માત્ર સાયન્સ ફિક્શનની કોઈ કલ્પના નથી, પણ કદાચ એ બ્રહ્માંડની પોતાની અણધારી પ્રકૃતિનું જ રૂપક છે. નહીં, આપણું તર્ક કદાચ હંમેશા કામ ન પણ આવે.
અને એ ડ્રાઇવની આડઅસરો પણ એટલી જ વિચિત્ર. એક વખત એવું થાય છે કે બે મિસાઇલો એમની તરફ આવી રહી હોય છે,
અને ડ્રાઇવ ચાલુ થતા એ એક મોટી વ્હેલ માછલી અને પેટુનિયાના ફૂલના કુંડામાં ફેરવાઈ જાય છે.
હા, અને પેલી વ્હેલ નીચે પડતા પડતા પોતાના ટૂંકા અસ્તિત્વનો અર્થ શોધવાની કોશિશ કરે છે. જ્યારે કુંડાનો છેલ્લો વિચાર હોય છે, ઓહ ના, ફરીથી નહીં.
આમાં હાસ્ય અને દુઃખ બંને છે, ટ્રેજિકો કોમેડી. આ જ એડમ્સની તાકાત છે, હસતા હસતા ગહન વિચારો તરફ લઈ જાય છે. આપણું અસ્તિત્વ પણ આટલું જ આકસ્મિક હોય તો?
પછી ઝેફોર્ડનો જે મુખ્ય ધ્યેય છે, મેગ્રેથિયા ગ્રહ શોધવાનો.
હા, પેલો સુપ્રસિદ્ધ ગ્રહ જ્યાં વૈભવી ગ્રહો બનતા હતા.
તેઓ ત્યાં પહોંચે છે, પણ ગ્રહની સંરક્ષણ પ્રણાલી એમના પર મિસાઇલો છોડે છે.
અને ફરી પેલો ઇમ્પોબેબિલિટી ડ્રાઇવનો કમાલ, આર્થર અજાણતાએ ચાલુ કરી દે છે.
અને મિસાઇલો પેલી વહેલ અને કુંડામાં ફેરવાઈ જાય છે. આ અકસ્માતો જ વાર્તાને ચલાવે છે.
ગ્રહ પર ઉતર્યા પછી શું થાય છે?
ત્યાં આર્થર મળે છે સ્લાર્ટી બાટફાસ્ટ નામના એક વૃદ્ધ ગ્રહ ડિઝાઇનરને.
કેવું નામ છે, સ્લાર્ટી બાટફાસ્ટ!
હા, અને એ ગર્વથી કહે છે કે મૂળ પૃથ્વી પર જે નોર્વેના ફ્યોર્ડ્સ હતા એ એણે ડિઝાઇન કર્યા હતા. એના માટે એવોર્ડ પણ મળેલો.
એટલે મેગ્રેથિયાનો હેતુ સ્પષ્ટ થાય છે, ગ્રહો બનાવવાનું કારખાનું, અને સ્લાર્ટી બાટફાસ્ટ પોતાના કામમાં, પોતાની કળામાં અર્થ શોધે છે, ભલે એ ફ્યોર્ડ્સ બનાવવાનું જ કેમ ન હોય.
પણ પછી આવે છે સૌથી મોટો ખુલાસો, જેના માટે આખી વાર્તા જાણીતી છે.
હા, જેણે બધાને ચોંકાવી દીધા હતા.
શ્લાર્ટીબાર્ટ ફર્સ્ટ સમજાવે છે કે પૃથ્વી એ કોઈ સામાન્ય ગ્રહ નહોતો, એ વાસ્તવમાં એક વિશાળ સુપર કમ્પ્યુટર હતી.
શું? આખી પૃથ્વી એક કમ્પ્યુટર?
હા, જેને બનાવવામાં આવી હતી ઉચ્ચ પરિમાણીય જીવો દ્વારા, જે આપણી દુનિયામાં ઉંદર તરીકે દેખાય છે.
ઉંદરોએ પૃથ્વી બનાવી હતી શા માટે?
જીવન, બ્રહ્માંડ અને દરેક વસ્તુના અંતિમ પ્રશ્ન, યુનિવર્સનો શોધવા માટે. કારણ કે એક બીજો સુપર કમ્પ્યુટર હતો, ડીપ થોટ.
ઓકે.
એણે 7.5 મિલિયન વર્ષો સુધી ગણતરી કરીને અંતિમ જવાબ, અલ્ટિમેટ આન્સર તો શોધી કાઢ્યો હતો.
અને એ જવાબ શું હતો?
42.
બસ આટલું જ?
હા, પણ સમસ્યા એ હતી કે કોઈને ખબર નહોતી કે પ્રશ્ન શું હતો જેનો આ જવાબ છે. એટલે પૃથ્વીને બનાવવામાં આવી હતી જેથી એ પ્રશ્ન શોધી શકાય.
આ તો ગજબની વક્રતા કહેવાય. આપણો આખો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, યુદ્ધો, પ્રેમ, બધું જ એક મોટા કમ્પ્યુટર પ્રોગ્રામનો ભાગ.
અને એ પ્રોગ્રામ પૂરો થવાની બસ 5 મિનિટ જ બાકી હતી ત્યાં પહેલા વોગોન્સે પૃથ્વીનો નાશ કરી દીધો.
અકલ્પનીય. આ ખાલી મજાક નથી, પણ આપણી જ્ઞાનની સીમાઓ પર અને પેલી નિશ્ચિત જવાબો શોધવાની આપણી વૃત્તિ પર જબરદસ્ત કટાક્ષ છે. 42નો શું અર્થ? કદાચ એ જ કે કેટલાક સવાલોના આવા સરળ આંકડાકીય જવાબો ન હોય.
કદાચ જવાબ કરતા સવાલ પોતે વધુ મહત્વનો છે.
બરાબર. પછી મેગ્રેથિયા પર શું થાય છે?
પેલા ઉંદરો આર્થરને મળે છે. એમને લાગે છે કે અંતિમ પ્રશ્ન કદાચ આર્થરના મગજમાં છુપાયેલો છે, કારણ કે એ પૃથ્વીનો જ ભાગ હતો.
એટલે એમને આર્થરનું મગજ જોઈએ છે કાઢી લેવા માટે.
હા, લડાઈ થાય છે. ત્યાં ગેલેક્ટિક પોલીસ પણ આવી જાય છે ઝેફોર્ડને પકડવા.
અને અહીં માર્વિન ફરી હીરો બને છે.
હા, પેલો હતાશ રોબોટ એ પોલીસ જહાજના મુખ્ય કમ્પ્યુટર સાથે વાતચીત કરે છે. એટલી નિરાશાજનક ફિલોસોફિકલ ચર્ચા કરે છે કે પેલું કમ્પ્યુટર આત્મહત્યા કરી લે છે.
માર્વિનનો પેસિમિઝમ પણ કામ લાગી ગયો.
આર્થર પોતાનું મગજ આપવાની ના પાડી દે છે, જે વ્યક્તિગત સ્વતંત્રતાનું મહત્વ દર્શાવે છે, ભલેને એ મહાન જ્ઞાન માટે હોય.
અંતે તેઓ ત્યાંથી ભાગી છૂટે છે. પણ હવે ક્યાં જવું?
કોઈ યોજના નથી, બસ ભૂખ લાગી છે એટલે નક્કી કરે છે કે પહેલા કંઈક ખાઈ લઈએ.
અને ક્યાં જવાનું નક્કી કરે છે?
બ્રહ્માંડના છેડે આવેલા રેસ્ટોરન્ટ એટ ધી એન્ડ ઓફ ધ યુનિવર્સ. અને અહીં નવલકથા પૂરી થાય છે.
એકદમ ખુલ્લો અંત, જે સૂચવે છે કે સફર હજુ બાકી છે. આ પણ એડમ્સની સ્ટાઇલ છે. કોઈ મોટો ધડાકો નહીં, કોઈ અંતિમ સમાધાન નહીં.
કારણ કે જીવન પણ કદાચ એવું જ છે, સતત ચાલતી અણધારી સફર.
આના પરથી આપણે પુસ્તકના મુખ્ય વિષયો પર વિચારવાની તક મળે છે, જેમ કે પેલી અસ્તિત્વની વાહિયાતતા અને એમાં અર્થ શોધવાની મથામણ.
ચોક્કસ. 42 એનું પ્રતીક બની ગયું છે. બ્રહ્માંડ ભલે ઉદાસીન હોય, પણ માણસ ટકી રહે છે, ખુશી શોધે છે.
અને બીજો મોટો વિષય છે અમલદારશાહી, સંસ્થાઓની જડતા. વોગોન્સ એનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, પણ શું આપણી આસપાસ આવી વોગોન વિચારસરણી નથી દેખાતી? નિયમો અને પ્રક્રિયાઓ ક્યારેક માણસાઈ પર હાવી થઈ જાય છે.
સાચી વાત છે. પછી ટેકનોલોજીનો વિષય પણ મહત્વનો છે. માર્વિનની બુદ્ધિ અને એની હતાશા.
ગાઈડ પોતે, જે ઘણીવાર ભૂલો ભરેલી માહિતી આપે છે. પેલી ઇમ્પ્રોબેબિલિટી ડ્રાઈવની અરાજકતા.
એડમ્સ ટેકનોલોજીની શક્તિ અને એની મર્યાદાઓ બંને તરફ ઇશારો કરે છે, ખાસ કરીને ચેતના અને સુખના સંદર્ભમાં.
અને એ પેલું ઘર અને સંબંધોનો ભાવ. આર્થર સતત પૃથ્વીની યાદ કરે છે, પણ ધીમે ધીમે આ અજબ ગજબનો ક્રૂજ એનું નવું ઘર બને છે.
વિસ્થાપન અને પરિવર્તન વચ્ચે પણ સંબંધો કેવી રીતે બંધાય છે, ઘરની વ્યાખ્યા કેવી રીતે બદલાય છે, એ પણ જોવા જેવું છે.
આ બધા વિષયોને એડમ્સ જે રીતે રજૂ કરે છે ને, એમની શૈલી એ અનોખી છે.
હા, એમની વર્ણન શૈલી વિશે થોડું કહો ને.
જો, એ તૃતીય પુરુષ સર્વજ્ઞ વર્ણનકાર વાપરે છે, પણ એ વર્ણનકાર પોતે જ જાણે એક પાત્ર હોય એવું લાગે. રમૂજી, કટાક્ષ કરતો.
અને ઘણીવાર વાર્તામાં સીધી દખલ પણ કરે છે નહીં, જાણે વાચક સાથે સીધી વાત કરતો હોય.
બરાબર. એની ટીખોળો, એના વિષયાંતરો, જે ઘણીવાર ગાઈડમાંથી લીધેલી નોંધો તરીકે આવે છે, એ વાર્તાનો જ એક ભાગ છે. એનાથી દુનિયા વધુ જીવંત લાગે છે.
અને એમની ભાષા, પેલી વક્રોક્તિ, જેમ કે કવર પર જ ગભરાશો નહીં,
કટાક્ષ, હલ્પોક્તિ, અને પેલા વિચિત્ર રૂપકો. યાદ છે પેલું વાક્ય? વહાણો આકાશમાં એવી જ રીતે લટકી રહ્યા હતા જેવી રીતે ઈંટો નથી લટકતી.
હા, આ વાક્ય વાંચીને જ ખબર પડી જાય કે આ કંઈક અલગ છે. એમની તર્ક કરવાની રીત જ જાણે વાહિયાતતા પર આધારિત છે.
એ સામાન્ય અને વૈશ્વિકને ભેળવી દે છે, રોજિંદી બાબતો અને કોસ્મિક ઘટનાઓ. એમાંથી જ હાસ્ય અને ઊંડાણ બંને જન્મે છે.
અને પેલું પુનરાવર્તિત રમૂજ, ટુવાલ, 42, માર્વિનની ફરિયાદો, એ પણ યાદ રહી જાય છે.
ચોક્કસ, એ વાર્તાને બાંધે છે.
કેટલાક અવતરણો તો અમર થઈ ગયા છે. ગભરાશો નહીં, એ તો જાણે જીવનનો મંત્ર બની ગયો છે ઘણા માટે.
હા, અરાજકતા સામે શાંત રહેવાનો સંદેશ પેલું ઈંટોવાળું વાક્ય એમની શૈલી બતાવે છે.
અને પેલું જીવન, બ્રહ્માંડ અને દરેક વસ્તુના મહાન પ્રશ્નોનો જવાબ છે 42,
જે આપણને સતત યાદ અપાવે છે કે કદાચ આપણે ખોટા સવાલો પૂછી રહ્યા છીએ, અથવા જવાબો કરતાં સફર વધુ મહત્વની છે. સરળ જવાબોની લાલચ સામે ચેતવણી.
આ પુસ્તક વાંચ્યા પછી વાચકના મન પર કેવી અસર છોડી જાય છે, શું છાપ રહે છે?
મને લાગે છે કે એક તરફ ખૂબ હસવું આવે છે અને બીજી તરફ અસ્તિત્વ વિશેના ઊંડા વિચારો આવે છે. એક પ્રકારની બૌદ્ધિક મુક્તિ જેવું લાગે.
હા, જાણે કે જો બધું આટલું વાહિયાત જ હોય તો પછી બહુ ગંભીર થવાની જરૂર નથી.
અને પછી આપણી આસપાસની દુનિયામાં પણ પેલો વોગોન તર્ક કે ગાઈડ જેવી અધૂરી માહિતી દેખાવા માંડે છે.
સાચી વાત, એ આપણો દૃષ્ટિકોણ બદલી નાખે છે. બ્રહ્માંડની વિશાળતા સામે આપણી નાનકડી જગ્યાનો અહેસાસ કરાવે છે, પણ એ ડરામણો નથી.
ઉલટાનું, એ એક પ્રકારની નમ્રતા શીખવે છે, કોસ્મિક હ્યુમિલિટી. અનિશ્ચિતતા સાથે થોડા વધુ સહેજ બનવાનું શીખવે છે.
કદાચ એટલે જ આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે. આપણી દુનિયા પણ ક્યાં ઓછી જટિલ અને અણધારી છે.
અને એમાં એક વિચિત્ર પ્રકારનો આશાવાદ પણ છે મને લાગે છે. બ્રહ્માંડ ભલે આપણી પરવા ન કરતું હોય, પણ આપણે મિત્રતા, આનંદ, નાની નાની ખુશીઓ શોધી શકીએ છીએ.
પેલી સારી ચાની જેમ.
હા, બરાબર.
તો અંતે એમ કહી શકાય કે એડમ્સે ખૂબ જ ગહન ફિલોસોફિકલ પ્રશ્નોને અદ્ભુત અનોખા હાસ્યમાં લપેટી દીધા.
અને કદાચ આપણને શીખવ્યું કે આ અણધાર્યા અસ્તવ્યસ્ત બ્રહ્માંડમાં ટકી રહેવાનો અને કદાચ થોડો આનંદ માણવાનો શ્રેષ્ઠ માર્ગ જિજ્ઞાસા, રમૂજ વૃત્તિ, અને હા, તમારો ટુવાલ ક્યાં છે એ યાદ રાખવું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.